અથવા જીવોની અવગાહના શરીરની અવગાહના એનો બધો ઘટાડો થતો જાય છે. એટલે જીવોના ઇન જનરલ બહાર બધી વ્યવસ્થા ખરાબ 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 થતી જાય છે. કલ્પવૃક્ષ આદિ હોય, ભોગભૂમિમાં હોય, પછી કર્મભૂમિમાં આવતા નષ્ટ થાય છે. જીવોની અવગાહના શરીરની અવગાહના ઓછી ઓછી થતી જાય છે. એને ખાવાની ઈચ્છા વધતી જાય છે. જે ખરાબ જે પ્રાકૃતિક સૌંદર્ય કે એમ કહે ને કે અનુકૂળતા એ ઘટતી જાય છે. આ બધાને અવસર્પિણી કાળ કહેવાય છે. અને ઉત્સર્પિણીમાં બધી સંયોગો રૂપ વ્યવસ્થા સારી થતી જાય છે, વધતી જાય છે. તો શરીરની અવગાહના વધતી જાય છે, જીવોના આયુષ્ય લાંબા થતા જાય છે, આહાર ઘટતો જાય છે, પરિણામોની વિશુદ્ધિ વધતી જાય છે. વિશુદ્ધિ એટલે પુણ્ય ભાવની વાત છે. પછી બહારના સંયોગોમાં પણ જે ગરમી આદિ, જે પોલ્યુશન આદિ જે પણ કહો કે એ અનુકૂળતા વધ બેટર થતું જાય છે, એને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી બે મળીને એક કલ્પ કાળ કહેવાય છે. ઉત્સર્પિણી કાળ 10 કોડાકોડી સાગરોપમનો છે અને અવસર્પિણી 10 કોડાકોડી સાગરોપમનો છે. હવે અવસર્પિણીને આપણે લઈએ તો એમાં સૌથી પહેલો કાળ એ સુખમાં સુખમાં કાળ છે, એ 4 કોડાકોડી સાગરોપમનો છે. પછી બીજો કાળ એ સુખમાં છે, એ 3 કોડાકોડી સાગરોપમનો. ત્રીજો કાળ સુખમાં દુઃખમાં છે, એ 2 કોડાકોડી સાગરોપમ. ચોથો કાળ દુઃખમાં સુખમાં છે, એ 1 કોડાકોડી સાગર. 1 કોડાકોડી સાગરમાં 45,000 વર્ષ ઓછા. પછી પાંચમો કાળ દુઃખમાં 21,000 વર્ષ. અને છઠ્ઠો કાળ દુઃખમાં દુઃખમાં, એનો પણ 21,000 વર્ષ. આપણે એ પણ જોયું હતું કે અવસર્પિણીમાં જે ચોથો કાળ છે દુઃખમાં સુખમાં, એમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી આદિ 63 સલાકા પુરુષોનો ઉત્પત્તિ થાય છે. અને ત્યાં ધર્મની પ્રભાવના થઈને અનેક જીવો ત્યાં સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એના સિવાય વર્તમાનમાં જે દુઃખમાં કાળ ચાલી રહ્યો છે પંચમ કાળ, તો એમાં ધર્મની પ્રભાવના તો રહેશે, પણ હમણાંના જીવ ફક્ત મુનિ દશા સુધીના પરિણામ પ્રાપ્ત કરી શકે છે. એનાથી આગળ જતા નથી, જઈ શકતા નથી અને જતા નથી, કેમ કે જીવોના એવા પરિણામ જ નથી થતા. જો થોડો સાઈડ ટોપિક છે, એક બહુ ચર્ચિત વિષય આપણને આવે કે ભાઈ એવું શું કામ કે આપણે જૈનોમાં સ્ત્રી ભગવાન ન બની શકે અથવા સ્ત્રી મુનિ દશા ન લઈ શકે. તો સ્ત્રીઓ મુનિ દશા ન લઈ શકે એવું ત્યાં વાક્ય નથી, એમના એવા પરિણામ જ નથી થતા. તો જો એક આ વસ્તુ થોડું ડાયગ્રેશન છે આપણા ટોપિકથી, પણ મને રિસન્ટલી બી કોઈ પૂછ્યું ને ઘણા લોકો આ પૂછે છે, એટલે મને થયું કે ચલો અહીંયા 2 મિનિટમાં આપણે એનું સમાધાન કરી દઈએ. જો જૈન ધર્મ એક એવો ધર્મ છે જે એમાં કોઈ પ્રકારનો બાયસ નથી, કોઈ પ્રકારની આપણે ડાયવર્સિટી માટે કોઈ બાયસ નથી. ખરેખર તો જૈન ધર્મ ખાલી મનુષ્યને નહીં, પ્રાણી માત્રને જીવ અને ભગવાન માને છે. એટલે આટલી તો ઇક્વાલિટી બીજે ક્યાંય જોવા નહીં મળે તમને, ખ્યાલ આવે ને? જૈન ધર્મ જેટલી ઇક્વાલિટી બીજે ક્યાંય જોવા મળતી નથી. પણ એવું હોવા છતાં વિશ્વમાં અમુક જાતની પ્રાકૃતિક વ્યવસ્થા છે. હવે પ્રાકૃતિક વ્યવસ્થામાં અમુક મનુષ્ય છે તો અમુક તિર્યંચ છે. હવે આપણે એમ કહીએ કે ઇક્વાલિટી, તિર્યંચો બોલી શકતા કેમ નથી અને એવું જ કેમ કે મનુષ્ય બોલી શકે? તો એનો તો કોઈ જવાબ નથી, કેમ કે એવી જ પ્રાકૃતિક વ્યવસ્થા છે, ખ્યાલ આવે? એવી જ રીતે જે સ્ત્રી ને પુરુષ જે બે અલગ અલગ એક જાતના ભેદ થયા, તો વ્યવસ્થા જ એવી છે કે સ્ત્રીઓ જ ગર્ભવતી થઈ શકે છે, ખ્યાલ આવે છે? એમાં કેમ ઇક્વાલિટી નથી કે પુરુષો કેમ ગર્ભવતી ન થઈ શકે? તો એવી જ વ્યવસ્થા છે, ખ્યાલ આવે? તો શારીરિક રચના અમુક જાતની, જે જાતનું બંધારણ નેચરલી છે તો એ જાતનું જ છે. અને શારીરિક બંધારણને અનુરૂપ જીવોના પરિણામોની સ્થિરતા પણ એવી જાતની હોય છે. તો એમાં એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જોવામાં આવે છે કે સ્ત્રીઓના પરિણામોમાં જે સ્થિરતા થવી જોઈએ, જેવી મુનિરાજોના પરિણામમાં સ્થિરતા હોય તેવી સ્થિરતા થતી જ નથી. અને થતી જ નથી એટલે એ ઉપરના મનસ્થાનોમાં સ્ત્રીઓ પહોંચી શકતી નથી. હવે જે મુનિરાજ આપણા, આપણે એમ કહે ને કે બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી છે, પોતે આખા જીવન દરમિયાન એમને કોઈ સ્ત્રીનો સ્પર્શ પોસિબલ જ નથી, કેમ કે પોતે નગ્ન દિગંબર અવસ્થામાં છે અને બ્રહ્મચર્ય મહાવ્રત ધારી છે. તો જિનેન્દ્ર ભગવાન કેવા હોવા જોઈએ? જિનેન્દ્ર ભગવાન તો ઉત્કૃષ્ટ વ્રતના ધારી હોવા જોઈએ. તો હવે એમને સ્ત્રીનો સ્પર્શ કેવી રીતના પોસિબલ છે? તો સ્ત્રીઓ દ્વારા અભિષેક થવો, પૂજા થવી, અથવા તમે હજુ ચંદનના ટીકા કરીને પૂજા કરો, એ બધું આપણા એ બધું પ્રાકૃતિક રીતે જ પોસિબલ હતું. એટલે આમાં કઈ ઇક્વાલિટીના ઓલામાં કઈ એવું દોષ નથી કે ભાઈ પુરુષોને કેમ ને સ્ત્રીઓને કેમ કે. ખ્યાલ આપણો જૈન ધર્મનો વ્યૂ પોઈન્ટ બહુ બ્રોડ છે, એને તમારે એટલા વિસ્તૃત વિચારોથી સમજવું પડે. પોતાને સ્ત્રી પુરુષ ગણ્યા વગર પોતાને જીવ તરીકે જોઈને તમે એને વિચાર કરો તો તમને બધું બંધ બેસતું લાગે કે આવી રીતના જ વાત બને છે. આ એક થોડું સમાધાન કર્યું. ચલો આપણે પાછા આવી જઈએ. આપણે વાત શું ચાલતી હતી કે આજે જે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ છે તો એમાં એ ચોથો કાળ જે છે દુઃખમાં સુખમાં, એમાં આવી રીતના 63 છલાંગા પુરુષ આદિ મહાપુરુષો થાય છે. હવે જો એક બીજી વાત આપણે જોઈ હતી આમાં કે આજે 6 કાળનું પરિવર્તન છે એ ક્યાં ક્યાં થાય છે, તો ક્યાં ક્યાં થાય છે આપણે જોયું કે ફક્ત ભરત અને એરાવત ક્ષેત્રના પણ આર્યખંડમાં જ આ 6 કાળનું પરિવર્તન થાય છે. આપણને શું લાગે નહીં કે જનરલી કે 6 કાળનું પરિવર્તન બધે જ થાય છે, તો એવું બધે થાય છે એવું નથી. જો થોડુંક સમરીમાં આપણે જોઈએ કે આખો જંબુદ્વીપ છે એ જંબુદ્વીપમાં 6 તો ભોગભૂમિ છે, 6 ભોગભૂમિ છે જે દેવગુરુ ને ઉત્તર ગુરુ. ભાઈ મેપ હે, મેપ નિકાલી દો. દેવગુરુ અને ઉત્તર ગુરુ એમાં ઉત્તમ ભોગ ભૂમિ જેવી વ્યવસ્થા છે. ચંદ્રેશભાઈ મને લેઝર પોઈન્ટર આપ્યું, આજે હું એ પણ લઈ આવ્યો, યાદ રાખ્યું. જો આપણે જોઈએ આ ઉપર દેવગુરુ લખેલું છે, ઉત્તર ગુરુ છે, સોરી ઉત્તર ગુરુ અને નીચે દેવગુરુ, આ બે જે એરિયા છે એમાં ઉત્તમ ભોગ ભૂમિ જેવી વ્યવસ્થા છે, એમાં ઉત્તમ ભોગ ભૂમિ જેવી વ્યવસ્થા છે. અભી ઓર ઉપર જઈએ, જો આ રમ્ય ક્ષેત્ર લખેલું છે ઉપર અને નીચે નીચે હરિક્ષેત્ર છે, રમ્યક અને હરિક્ષેત્રમાં મધ્યમ ભોગ ભૂમિ જેવી વ્યવસ્થા છે. પછી નીચે જો હેમવત ક્ષેત્ર છે અહીંયા, અને રમ્યક ની ઉપર હેરણ્યવત ક્ષેત્ર છે. આ હેરણ્યવત તો ત્યાં બધે જગન્ય ભોગ ભૂમિ જેવી વ્યવસ્થા, ઉત્તમ ભોગભૂમિ, પછી એની બહાર બે મધ્યમ ભોગભૂમિ, એની બહાર બે જગન્ય ભોગભૂમિ. આ 6 તો ભોગભૂમિ જેવી વ્યવસ્થા છે. હવે ભોગભૂમિ જેવી વ્યવસ્થા, એનું નામ જ ભોગભૂમિ છે, એટલે એનો મતલબ કે ત્યાં ક્યારેય કર્મભૂમિ થતી જ નથી. આજે કાળચક્રની વાત કરીને તો પહેલા બીજા ત્રીજા કાળમાં ભોગભૂમિ જેવી વ્યવસ્થા છે, ચોથા પાંચમા છઠ્ઠા કાળમાં કર્મભૂમિ જેવી વ્યવસ્થા. તો જે પહેલી ઉત્તમ ભોગ ભૂમિ છે ત્યાં હંમેશા પહેલા કાળ જેવી જ વ્યવસ્થા હોય, ત્યાં કોઈ કાળનું પરિણામ જ નથી, ત્યાં ઓલવેઝ એવી જ વ્યવસ્થા હોય છે. એટલે ઓલવેઝ ત્યાં જીવોની અવગાહના એટલી મોટી હોય કે જેવી પહેલા કાળમાં હોય છે, ઓલવેઝ ત્યાં જીવોનો આહાર એટલો નાનો હોય કે જેવો પહેલા કાળમાં હોય છે. ખ્યાલ આવે ને પહેલા કાળ જેવી વ્યવસ્થાનો મતલબ શું? તો ત્યાં ઓલવેઝ પહેલા કાળ જેવી વ્યવસ્થા હોય. પછી મધ્યમ ભોગ ભૂમિ ઓલવેઝ સેકન્ડ કાળ જેવી, જગન્ય ભોગ ભૂમિ ઓલવેઝ થર્ડ કાળ. આટલું ક્લિયર? ઓકે. હવે જો આ બાજુ વિદેહી ક્ષેત્ર છે, આ જે આટલો એરિયા છે આ બાજુ, અહીંયા ઉપર, અહીંયા નીચે અને અહીંયા નીચે, ચાર એરિયા છે વિદેહી ક્ષેત્રમાં, પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ, અને એમાં પણ પૂર્વ ઉત્તર પશ્ચિમ ઉત્તર. આ જો આ પૂર્વ વિદેહ છે, આ એરિયા પૂર્વ વિદેહ છે, તો આ ઉત્તર પૂર્વ વિદેહ છે, અને અહીંયા નીચે દક્ષિણ પૂર્વ છે. અહીંયા નંબર લખે 1 to 8 અને આઈ થિંક 9 to 16, હા આઈ કેન રીડ ફ્રોમ હિયર, 9 to 16 નંબર છે આ દક્ષિણ પૂર્વ છે, બરાબર. પછી અહીંયા આવીએ તો એ 17 to 24 હશે, એ દક્ષિણ પશ્ચિમ છે, અને આ ઉત્તર પશ્ચિમ છે 25 to 32, બરાબર. આ ચાર એરિયાને વિદેહ ક્ષેત્ર કહેવાય છે. એ વિદેહ ક્ષેત્ર પણ એ બધા જ ચોથા કાળ જેવી વ્યવસ્થા નથી. આ ઇન્ડિવિજ્યુઅલ નંબર જે આપણે જોઈએ ને, 1 નંબર સમજો જોઈએ, અહીંયા આ ફર્સ્ટ નંબર છે, તો એની અંદર પાછા 6 ખંડો હોય છે. એક વિદેહની અંદર 6 ખંડો હોય છે, એમાં એક આર્યખંડ અને 5 મલેચ્છ ખંડ. તો આર્યગણમાં હંમેશા ચોથા કાળ જેવી વ્યવસ્થા છે, એટલે 32 વિદેય ક્ષેત્રમાં 32 આર્યખંડ છે, અને 32x5 એટલે 160 મલેચ્છંડ છે. ખ્યાલ આવે? તો વિદેય ક્ષેત્રમાં હંમેશા ચોથા કાળ જેવી વ્યવસ્થા છે. જો આપણે જોયું કે ભોગભૂમિઓમાં એ ઉત્તમ છે કે મધ્યમ છે કે જડન્ય છે એના અનુસાર કાળ જેવી ત્યાં વ્યવસ્થા, એ કોન્સ્ટન્ટ છે. વિદેય ક્ષેત્રના આર્યખંડમાં કોન્સ્ટન્ટ ચોથા કાળ જેવી વ્યવસ્થા છે. મલેચ્છંડો જેટલા પણ છે ને ત્યાં ઓલવેઝ પંચમ કાળ જેવી વ્યવસ્થા હોય છે. હવે એની શરીરની અવગાહના અને બધી જુદી વાતો છે, પણ જે બહારના સંયોગો અને જે આહાર આદિ કે જે વ્યવસ્થા છે બધું પંચમ કાળ જેવી હોય છે. હવે બચ્યો ખાલી ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્રના આર્યખંડ, તો એમાં જ આ છય કાળનું પરિણામ જોવામાં આવે છે. જે મહાપ્રલય આદિ વ્યવસ્થા છે છઠ્ઠા કાળના એન્ડમાં, એ બધું ખાલી આર્યખંડમાં જ થાય છે, બીજે ક્યાંય થતું નથી. આટલું બધાને ક્લિયર છે? જો આટલી ચર્ચા તો આપણે લાસ્ટ ટાઈમ આ 27મા સૂત્રમાં થઈ ગઈ. એક થોડું પાછળ ગેમ્સ નાખીએ, બધા સૂત્ર નીકાલે વાપસ, ઓર પીછે કે પેજ પે જો ટેબલ હે વો જરા લખો. એક મિનિટ, વન મિનિટ. હા બોલો. ના, જો આપનો પ્રશ્ન છે તીર્થંકરની હયાતી ખાલી આર્યખંડમાં જ હોય તો હા, વિદેય ક્ષેત્રના પણ આર્યખંડમાં જ તીર્થંકર હોય છે. એના 5 મલેચ્છંડ છે ત્યાં તીર્થંકરો હોતા નથી. અંકલ તમે કઈ પૂછો? એક ઉત્સર્ગ પીણી આવે પછી એક અવસર પીણી આવે છે, અને અવસર પીણી પછી પાછું ઉત્સર્ગ પીણી આવે છે. એટલે સૌથી પહેલા ઉત્સર્ગ પીણી હતું કે અવસર પીણી, તો એવું પહેલા કઈ હતું જ નહીં, એમની કાળ અનાદિ છે. હવે આમ ઇન જનરલ કલ્પકાળની શરૂઆત ઉત્સર્ગ પીણીથી કહેવાય છે. એ કહેવાનો એક ઉપચાર છે, બાકી ખરેખર ત્યાં પહેલા પછી જેવું કાંઈ છે જ નહીં, કેમ કે સર્ક્યુલર છે. બરાબર ને? એટલે પહેલા ઉત્સર્ગ પીણી કે અવસર્ગ પીણી એવું કાંઈ છે જ નહીં. ખરેખર તમે જોવા જાઓ તો જ્યારે અવસર્ગ પીણીથી ઉત્સર્ગ પીણી જાય ને તો ત્યાં તો વચમાં મહાપ્રલય થાય છે, તો દેટ ઇઝ અ ક્લિયર કટ ડિમાર્કેશન. તો 7 પહેલાં તો અશુભ વર્ષાઓ થાય છે અને એનાથી બધું ડિસ્ટ્રોય થઈ જાય છે. ધેન 7 શુભ પ્રકારની વર્ષા થાય છે. તો વચ્ચેનો પોઈન્ટ ઇઝ ધી એન્ડ ઓફ અવસર્ગ પીણી. બરાબર? હવે ઉત્સર્ગ પીણીથી અવસર્ગ પીણી જાઓ તો ત્યાં તો સુખમાં સુખમાંથી સુખમાં સુખમાં જ જાય છે, તો વચમાં કોઈ મહાપ્રલય નથી, કશું જ નથી. તો જાણે કન્ટિન્યુઅમ લાગે ને, કેમ કે દેવ પહેલા કાળ જેવી વ્યવસ્થા છે. તો ત્યાં પણ એમ એક કાળની અપેક્ષાએ સમજવું કે બસ આ ઉત્સર્ગ પીણી પતી ગયો, અવસર પીણી ચાલુ, બસ એવું. ત્યાં કોઈ ક્લિયર કટ ડિમાર્કેશન નથી, પણ એમાં પહેલા પછી જેવું કાંઈ વ્યવસ્થા નથી. જો આપણે અહીંયા જોઈએ છે આ ટેબલ જે છે ને, તો ભાઈ થોડા ઉપર લઈ જાઓ. નહીં નહીં, સોરી, 27 કા સેકન્ડ પેજ, નીચે 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 252 કે એન્ડ. હા બસ, જો આપણે જોયું કે આ 6 કાળમાં જીવોના આયુષ્ય કેટલા હોય છે અને એના શરીરની અવગાહના કેટલી હોય છે, તો આપણે થોડું વાંચ્યું હતું કે પહેલા કાળમાં જીવોના આયુષ્ય 3 પલ્ય, જીવ એટલે અહીંયા મનુષ્ય તિર્યંચ જ લેવો, તો 3 પલ્ય, પછી બીજા કાળમાં 2 પલ્ય, ત્રીજા કાળમાં 1 પલ્ય, ચોથા કાળમાં 1 કોટી પૂર્વ વર્ષ, 5મા કાળમાં 120 વર્ષ અને 6ઠા કાળમાં 20 વર્ષ. આ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. બરાબર? એની સાથે સાથે શરીરની ઊંચાઈ કેટલી, તો પહેલા કાળમાં 3 કોષ, જો કોષ એટલે જે 4 કોષ મળીને એક ધનુષ થાય છે, નહીં 4 કોષ મળીને એક યોજન થાય છે, તો 3 કોષ, 2 કોષ, 1 કોષ, પછી 500 ધનુષ, 2000 ધનુષ મળીને એક કોષ થાય, એટલે 500 ધનુષ, 7 હાથ અને 2 હાથ, એ જાતની આખી વ્યવસ્થા છે. અને ધીરે ધીરે ઘટતું જાય છે એવું આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં આહારની વાત આપણે કરી હતી, તો પહેલો કાળ હતો તો એના 10 ચોથા દિવસે એને બોર જેટલો નાનકડો આહાર લેવાનો ભાવ થાય, પછી બીજા કાળમાં 10 ત્રીજા દિવસે બેડા જેટલો ફળ, એટલે જરાક નાનું મોટું જે ફળ હોય એના જેટલો આહાર, ત્રીજા કાળમાં 1 આંબળાનો આહાર, એટલે જરા હજી મોટા ફળનો, આમણા જેટલો આહાર છે, આમણા નો આહાર ન હોય ત્યાં તો કઈક અલગ પ્રકારનું હશે. ત્યાંના એ કાળમાં તો લોકો શું આહાર કરે છે એવું કઈ વ્યવસ્થા વર્ણન આવ્યું નથી, પણ કલ્પવૃક્ષને એ આહારની એવો ભાવ થાય, કલ્પવૃક્ષ સામે ઈચ્છા કરે તો મળી જાય, તો એમને કંઈક ત્યાંનું વિશેષ પ્રકારના ફળ ફૂલ કંઈક હશે જે ખાતા હશે, ફળ ખાતા હશે, ફૂલ તો નહીં ખાતા. ચોથા કાળમાં રોજ એક વાર, પાંચમા કાળમાં ઘણી વાર, છઠ્ઠા કાળમાં અતિ પ્રચુર વૃત્તિએ આહાર કરે છે. આટલામાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. પહેલે કાળ મેં રહેને કી વ્યવસ્થા તો એસે કલ્પ વૃક્ષ હોતે હૈ જો રાજમહેલ ભી પ્રદાન કરતે. દસ પ્રકારના કલ્પ વૃક્ષ હોય છે, એ દસ પ્રકારના કલ્પ વૃક્ષમાંથી ભોજન, કપડા, સંગીતના સાધનો, રહેવા માટે મહેલ, પછી બીજી અન્ય સુખ સામગ્રી. એક તુર્યામ નામના કલ્પ વૃક્ષ છે તો ખાલી પ્રકાશ આપે છે, તો એ જાતના અલગ અલગ કોઈ ઔષધિ આપતા કલ્પ વૃક્ષ છે, તો દસ જુદા જુદા જાતના કલ્પ વૃક્ષ છે, એ જાતની બધી વ્યવસ્થા ત્યાં બની રહે છે. હા, ઉતની હાઈટ વાલે અવગાના હૈ શરીર થી, તો મહેલ ભી ઉતને બડે હોંગે. ત્યારે તો અવગાના એટલી મોટી, તો મહેલ ભી એટલા મોટા. અરે એ વિચાર કરો, ચોથા કાળમાં ભરત ચક્રવર્તી હતા, તો ભરત ચક્રવર્તી છ ખંડના ધણી છે એવું આપણે કહીએ. ભરત ચક્રવર્તીના સૈન્યમાં, એના સૈન્યમાં 96 કરોડ તો પગે ચાલીને લડવા વાળા સૈનિકો હતા. કેટલા? 96 કરોડ. આજે ભારતની વસ્તી કેટલી? 140 કરોડ. 140 એટલે 60% લોકો પગે ચાલીને લડવા વાળા સૈનિકો હતા. એના સિવાય ઘોડા પર બેસીને લડવા વાળા જુદા, 84 લાખ હાથી અને કેટલા અમુક કરોડો ઘોડા, તો એના પર બેસીને પાછા જોડાવા વાળા મનુષ્ય બી તો હશે. તો કહેવાનો મતલબ એમ કે ચક્રવર્તીની સેના જ આટલી મોટી હતી, તો ત્યારે બાકીની પૃથ્વી પર લોકો કેટલા હશે? અને સૈન્યમાં ખાલી પુરુષો જ લડે, તો સ્ત્રીઓ હોય, બાળકો હોય, એ બધા પણ તો હોય ને કઈ ફેમિલીમાં. તો એટલે આ જે બધું આપણું આજનું જે જોઈ રહ્યા છે, આપણે આજની જે વ્યવસ્થા જોઈ રહ્યા છે, એ વ્યવસ્થા અનુસાર ત્યારનું અનુમાન લગાવવું બી અઘરું છે. કેમ કે એ જમાનામાં આપણે જે જોઈએ, આજે બી આપણે શું વિચાર કરીએ કે આજથી 50 વર્ષ પહેલા કે 100-200 વર્ષ પહેલા આખી પૃથ્વીની વસ્તી ખાલી 100 કરોડ હતી, 200 કરોડ હતી, એમાંથી આજે 800 કરોડ થઈ ગયું છે. તો આપણને લાગે પોપ્યુલેશન બહુ વધી ગયું, પણ કમ્પેર્ડ ટુ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ, કમ્પેર્ડ ટુ કેટલા મનુષ્ય દુનિયામાં છે, એની સામે તો કંઈ જ નથી, એની સામે તો બહુ ઓછું છે. એટલે ખરેખર ત્યાંની આખી વ્યવસ્થા જુદી જ છે. હવે આદિનાથ ભગવાન 500 ધનુષની અવગાહના હતી, તો સમય શિખર કેટલો મોટો હશે? ત્યારે સમય શિખર બી એવું મોટું હશે, તો ત્યારની અયોધ્યા નગરી કેટલી મોટી હશે, ત્યારનું ભારત કેટલું મોટું હશે? એટલે આ બધું વસ્તુ આજના મેપ અનુસાર અંદાજો લગાવવો અઘરો છે. બરાબર છે? એવું આપણા શાસ્ત્રોમાં આવે છે. તમે આપણે શાસ્ત્રોમાં વાંચીએ, આ તો મેં ઘણી વાર કહ્યું છે કે કોઈ તીર્થંકર ભગવાનનું સમોચરણ હોય તો કયા કયા દેશમાં ગયું, કોઈ પણ પુરાણ વાંચીને તમે ખોલજો અને એમાં વાંચજો કે આપણે કોઈ ભગવાન હતા, મહાવીર ભગવાન કે વિમલનાથ ભગવાન કે આદિનાથ ભગવાન, તો એમનું સમોચરણ ક્યાં ક્યાં ગયું, તો એમાં તમને તુર્કિસ્તાન બી આવશે ને, ચીન બી આવશે ને, સિંહપુરી એટલે સિંગાપુર બી આવશે ને, બધું જ આવશે. એટલે સમોચરણ બધે જાય છે. એટલો તીર્થંકર ભગવાનનો વિહાર આખી પૃથ્વી ઉપર થતો હશે કે? એટલે હવે એ ચોથા કાળમાં પૃથ્વીની વ્યવસ્થા કેવી હશે, વચમાં આજે જેને આપણે દરિયા કહીએ છીએ, અરેબિયન સી ને એટલાન્ટિક સી ને બધા તો ખાબોચિયા છે, દરિયા છે જ નહીં, એ લવણ સમુદ્ર નથી, આ તો કંઈક જુદું જ છે. ખ્યાલ આવે? એટલે આજની પૃથ્વી અનુસાર ઓલાનો અંદાજો લગાવવો અઘરો છે. કારણ કઈ નહીં, બસ એવું જ કાળનું પરિણામ છે. આજે કાળ ચક્ર ઉત્સર્પિણી ઉત્સર્પિણી આપણે વાંચી રહ્યા છે, તો લોકોની અવગાહના નાની મોટી થાય છે, તો બહારના સંયોગો પણ એ જાતનું બદલાય છે, એટલે શ્રીંક એ જાતનું થાય છે, એવી જ પ્રાકૃતિક વ્યવસ્થા બને છે. એનું કઈ કારણ નહીં, કોઈ કર્યું નથી, પણ પ્રકૃતિમાં જે એવી વ્યવસ્થા બને છે તે જાતના પરિણામ જોવામાં આવે છે. છઠ્ઠા કાળમાં બી એમ કહેવાય ને કે જીવોની અવગાહના ખાલી બે હાથ રહેશે, એક હાથ અને બે હાથ. તો અને ત્યારે ઘર નહીં હોય ત્યારે મનુષ્ય પણ ઝાડ ઉપર રહેશે જંગલી પ્રાણીની જેમ. પણ મારો પ્રશ્ન છે કે ત્યારે ઝાડ કેવડા હશે? તો જો ઝાડ આવડા મોટા હોય અને બે હાથનો મનુષ્ય હોય તો એવું નહીં બને ને, ત્યારના ઝાડ પણ એ જાતના હશે. અરે ત્યારના ઝાડ આટલા ગ્રીન બી નહીં હોય, કેમ કે છઠ્ઠો કાળ છે, સાવ ફૂટ જેવા હશે અને ઝેરીલા હશે બધા, કેમ કે બધી પ્રાકૃતિક વ્યવસ્થા પણ એ જાતની પ્રતિકૂળ થતી જાય છે. ત્યાંનું વાતાવરણ બી એવું હશે કે જેવું આજે આપણે સમજીએ કે દિલ્હીમાં આટલું સ્મોગ હોય છે ને સવાર સવાર, એટલું ધુમાડો ને એવું સ્મોગ ને બધું હોય છે, તો એમ સમજો છઠ્ઠા કાળમાં કેવું હશે વાતાવરણ બધું. ત્યારે પણ એવું હશે, કોઈ વિઝિબિલિટી નહીં હોય, બધું પોલ્યુટિંગ આમ ધૂળો ઉડતી હશે ને, જાણે કોઈ સ્ટોર્મ આવી ગયો હોય નહીં જાતું. આપણે ઇમેજિન કરી શકીએ, એક અંદાજો લગાવીએ, બાકી તો કેવું હશે કેવડી જાણે છે. ખ્યાલ આવે? ચાલો આગળ વાંચે. જો 28મું સૂત્ર જોયું છે. હવે અન્ય ભૂમિઓની કાળ અવસ્થા, આમ તો આપણે વાતો થઈ ગઈ છે, એ બધું હવે સૂત્રમાં આવે છે, વાંચી લઈએ. અન્ય ભૂમિઓની કાળ અવસ્થા સૂત્ર વાંચે. તાભ્યામ પરા ભૂમયો અવસ્થિતઃ, ભરત અને એરાવત સિવાયના બીજા ક્ષેત્રો અવસ્થિતઃ, એટલે કે એક જ અવસ્થામાં રહે છે, સ્થિર છે, તેમાં કાળનું પરિવર્તન હોતું નથી. ખાલી ભરત અને એરાવતના બી આર્યખંડમાં જ કાળનું પરિવર્તન હોય છે. આપણે જોયું તો મલેચખંડમાં કેવી વ્યવસ્થા છે કે આમ તો કાળ પંચમ કાળ જેવો, પણ શરીરની અવગાહના જ્યાં અહીંયા એક થી ચોથો કાળ આવે ત્યારે 500 ધનુષ, અને જેવી ચોથા કાળમાં અહીંયા ઘટતી જાય તો મલેચખંડમાં બી 500 ધનુષ થી 7-8 સુધી ઘટતી જાય, અને પછી અહીંયા આગળ જઈને 7-8 થી 2 હાથ ને એવું હજી ફર્ધર ઘટે, પણ મલેચખંડ 7-8 ઉપર સ્ટડી થઈ જાય. એટલે ત્યાંની પ્રોફાઇલ કેવી છે? ફ્લેટ, ઘટવું અને પાછું ફ્લેટ. ફક્ત ચોથા કાળ દરમિયાન જ ત્યાં પરિણામન થાય છે, બાકીના કાળમાં ત્યાં બધું કોન્સ્ટન્ટ છે. અને એવું પરિણામન પણ કેમ છે? કેમ કે જે ચક્રવર્તીની જે સ્ત્રીઓ છે ત્યાંથી લગ્ન કરીને આવે છે, તો એને અનુસાર હોવી જોઈએ ને, તો એ જાતની બધી વ્યવસ્થા જોવામાં આવે છે. ચલો આગળ 29th સૂત્ર જોઈએ. હેમવતક વગેરે ક્ષેત્રોમાં આયુષ્ય. હવે આપણે એ જોયું કે આ 3 ક્ષેત્ર છે ત્યાં ભોગ ભૂમિ જેવી વ્યવસ્થા છે, તો એ અહીંયા કહે છે. જો એક દ્વિ ત્રિ પલ્યોપમ સ્થિતયો હેમવતક હારિવર્ષક દેવ કુર્વ કહા. શું કહે છે? હેમવતક હારિવર્ષક અને વિદેહ ક્ષેત્રમાં રહેલા દેવકુરુના મનુષ્યો તિર્યંચો ક્રમથી એક પલ્ય, બે પલ્ય અને 3 પલ્ય આયુષ્યવાળા હોય છે. એ 3 ક્ષેત્રોના મનુષ્યોની ઊંચાઈ અનુક્રમે 1, 2 અને 3 કોષની હોય છે. રંગ નીલ, શુક્લ અને પીત હોય છે. આ શરીરની અવગાહના જે આપણે કલર આપણે ઘઉંવર્ણ કહેલો કહીએ ને આપણો, એમાં ભલે તારતમ્યતા છે અહીંયા, પણ આપણો બધાનો એની જનરલ ઘઉંવર્ણ કહેવાય, તો ત્યાં હંમેશા આવી રીતના નીલવર્ણ, શુક્લવર્ણ અને પીતવર્ણના શરીર હોય છે. આપણે કહીએ ને સોના જેવા શરીર હોય છે. પહેલા કાળમાં કેવા શરીર હોય? સોના જેવા. એટલે સોનું એટલે સાવ સોનું ના હોય, છે તો હજી ઔદારિક શરીર જ, પણ આવા પીતવર્ણના હોય છે. હવે એમાં થોડી તારતમ્યતા જોવામાં આવે, ખ્યાલ આવે ને? એમાં કોઈકના વધારે શાઇનિંગ એવું હોય, કોઈના ઓછા હોય, એ જાતનું ત્યાં પરિણામ જોવામાં આવતું છે. બીજું, આજે આપણે જોયું કે દેવગુરુ, ઉત્તર ગુરુ આદિના જે જીવો છે તેનું આયુષ્ય 3 પલ્યનું છે, અને મધ્યમ ભોગભૂમિનું 2 પલ્ય, જગતની ભોગભૂમિ 1 પલ્ય. તો આ પલ્ય કે પલ્યોપમ એ કેટલું છે, કેટલું આયુષ્ય? શબ્દ તો આપણે જોઈ લીધો કે 1 પલ્યનું આયુષ્ય, પણ 1 પલ્ય એટલે કેટલું, કેટલા વર્ષ? કઈ આમ થોડું ફિલિંગ તો આવવું જોઈએ ને, કે મોટું છે, નાનું છે, કે કેટલું મોટું છે? બહુ મોટું છે. એક પલ્યમાં પણ અસંખ્યાત અબજો વર્ષો આવી જાય, એટલા મોટા આયુષ્ય હોય છે ત્યાં. જે દેવો હોય ને, એ દેવોમાં આપણે જોયું હોય કે સૌધર્મેન્દ્ર એનું આયુષ્ય 2 સાગરો, અને એની સચિ ઇન્દ્રાણી હોય ને એનું આયુષ્ય કેટલું હોય? પાંચ કલ્યાણનું હોય છે એનું આયુષ્ય. એનું આયુષ્ય પાંચ કલ્યાણનું હોય. એટલે એક સૌગર્ભ ઇન્દ્ર, તો એક સચિન રાણી આવે એ મરી જાય, પછી બીજી આવે મરી જાય, પછી ત્રીજી આવે મરી જાય, એમ કરતા 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 40 નીલ એને ઇન્દ્રાણીઓ હોય છે. ચાલો, મારે કહેવું તો શું છે કે સચિન ઇન્દ્રાણીનું આયુષ્ય પાંચ કલ્યાણનું છે. એટલે દેવોનું આયુષ્ય જેટલા લાંબા હોય છે એ કમ્પેરિઝન જેટલું આયુષ્ય અહીંયા આ ભોગભૂમિના હોય છે. મનુષ્ય અને તિર્યજ, ખ્યાલ આવે? નોર્મલી મનુષ્ય અને તિર્યજના આયુષ્ય બહુ નાના હોય છે કમ્પેર ટુ દેવ અને નારકીઓના. કેમ કે ત્યાં જગતને આયુષ્ય બી 10,000 વર્ષનું છે, અને આપણું જગતને આયુષ્ય અંતર્મુહૂર્તનું છે, જન્મની સાથે મરી જાય. પણ આમ જોવા જઈએ તો ત્યાંના આયુષ્ય સાગરો પમના છે, અને એની કમ્પેરિઝનમાં અહીંયાના આયુષ્ય લાખો વર્ષો કરોડો વર્ષો એવા બધા છે. પણ આ ભોગભૂમિના આયુષ્ય કેવા છે કે પલ્યો પમના છે, બહુ લાંબા લાંબા આયુષ્ય હોય છે. કેમ કે જો એનો કાળ જ એક કોડાકોડી સાગર, બે કોડાકોડી સાગર, ત્રણ કોડાકોડી સાગર, ચાર કોડાકોડી સાગર ઉપમના તો કાળ છે, તો ત્યાં જીવો પણ એવડા લાંબા લાંબા જીવવા જોઈએ ને, નહીં તો કેટલા બધા સાયકલ્સ થઈ જાય. ખ્યાલ આવે ને? જે પ્રમાણે કાળ લાંબો છે એ ભોગભૂમિનો, એ પ્રમાણે જીવોનો આયુષ્ય પણ લાંબો છે. ચલો આગળ, 30મું સૂત્ર. હેરણ્ય વર્તક આદિમાં આદિ ક્ષેત્રમાં આયુષ્ય. સૂત્ર આટલું છે, તથોત્તગ એટલે ઉપર જે કહ્યું એના પ્રમાણે. એટલે જો ઉત્તરના ત્રણ ક્ષેત્ર, નીચેના ત્રણ ક્ષેત્ર, આપણે જોયું ને કે અહીંયા નીચે દેવગુરુ છે, પછી હારિવર્ષ એટલે હરિક્ષેત્ર છે, અને હેમવર્ત ક્ષેત્ર છે. તો એમાં ઉત્તમ ભોગભૂમિ, મધ્યમ ભોગભૂમિ, જગન્ય ભૂમિ. હવે એ જ વસ્તુ ઉપર લઈ જઈએ તો ઇટ ઇઝ અ મિરર ઇમેજ, કે ઉપર ઉત્તર ગુરુ છે, એના પછી ઉપર રમ્ય ક્ષેત્ર છે, અને પછી હેરણ્યવર્ત ક્ષેત્ર છે. તો ઉત્તર ગુરુમાં ઉત્તમ ભોગભૂમિ, રમ્ય ક્ષેત્રમાં મધ્યમ, હેરણ્યવર્ત ક્ષેત્રમાં જગન. જેવો અહીંયા છે એનાથી ઓપોઝિટ ત્યાં છે. જો અર્થ, ઉત્તરના ક્ષેત્રમાં વસતા મનુષ્યો હેમવર્તક આદિ ના મનુષ્યની સમાન જ આયુષ્યવાળા છે. અર્થાત ટીકા, હેમવર્તક ક્ષેત્રની રચના હેમવર્તકની સમાન, હેરણ્યવર્ત ક્ષેત્રની રચના હેમવર્તકની સમાન, રમ્ય ક્ષેત્રની રચના હરિક્ષેત્રની સમાન, અને વિદેયમાં આવેલા ઉત્તર ગુરુની રચના દેવગુરુ સમાન છે. જેવી અહીંયા છે એવું મિરર ઓપોઝિટ ત્યાં છે. પછી ભોગભૂમિ એવી રીતે ઉત્તમ ભોગભૂમિ, એવી રીતે ઉત્તમ, મધ્યમ અને જગન્ય રૂપ ત્રણ ભોગભૂમિના બબ્બે ક્ષેત્રો છે. ભોગભૂમિ ટોટલ કેટલી થઈ જંબુદ્વીપમાં? એ ટોટલ 6 થઈ. ઉત્તમ 2, મધ્યમ 2 અને જગન્ય 2. જંબુદ્વીપમાં 6 ભોગભૂમિઓ અને અઢી દ્વીપમાં કુલ 30 ભોગભૂમિઓ છે. જેમ સર્વ પ્રકારની સામગ્રી, જેમાં સર્વ પ્રકારની સામગ્રી કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે તેને ભોગભૂમિ કહેવામાં આવે છે. ભોગભૂમિ નામ કેવી રીતના પડ્યું? કે એ ભૂમિમાં બસ જીવો ભોગ ભોગવે છે, ત્યાં કોઈ જાતનો પુરુષાર્થ કરવો પડતો નથી, ન કોઈને કામ કરવા જવું પડે, ન કોઈને કંઈ મહેનત કરવી પડે, શરીરમાં રોગ બી ના આવે, એટલે ત્યાં કોઈ મેડિકલ સાયન્સ જ નથી, ત્યાં કોઈ જાતની મહેનત નથી, કોઈ ધાર્મિક પુરુષાર્થ બી નથી, ત્યાં કોઈ જાતની મહેનત જીવ કરતો નથી, એને ભોગભૂમિ કહેવાય. બસ ત્યાં જઈને ભોગ ભોગવે છે. જેવી રીતે આપણે વેકેશન પર જઈએ તો શું કરીએ? ના, ત્યાં ધર્મની કોઈ વ્યવસ્થા નથી ભોગભૂમિ. હા, પ્રશ્ન છે ને એમના પરિણામ કેવા હોય, એમની પ્રવૃત્તિ શું. જેવી રીતે આપણે વેકેશન કરીએ તો શું પ્રવૃત્તિ કરીએ? રિલેક્સ કરીએ, ઉઠીએ, નાસ્તો વાસ્તો કરીએ, ટીવી જોઈએ, પિક્ચર જોઈએ, આમ તેમ ફરવા જઈએ, કંઈ સંગીત સાંભળીએ, બસ જો ત્યાંના જીવો આમ જ રખડી થાય છે. શું કરે એમને? આહાર તો 4 દિવસે 1 વાર કરવાનો, આટલો. એટલે એવું કંઈ ખાવાનું બનાવવાનું કંઈ મહેનત નહીં, 4 દિવસે 1 વાર જાય કલ્પવૃક્ષ પાસે આહાર, એટલે મળી જાય. કપડાં કલ્પવૃક્ષ પાસે મળી જાય, વાદ્ય સામગ્રી કલ્પવૃક્ષ પાસે મળી જાય. હવે જે વાદ્ય સામગ્રી મળી તો કોઈ તબલા વગાડે, કોઈ વીણા વગાડે, કંઈક વગાડે, અને સંગીતમાં એ લોકો જોડાય, આપસમાં એકબીજા સાથે વાતો કરે, આમ તેમ ફરવા જાય, બસ એ જાતની પ્રવૃત્તિ કરે, અને એમાં જ એમનો સમય વ્યતીત. એમ કે કઈ મહેનત કરવાની નહીં. હા, જ્યાં જુગલિયા ઉત્પન્ન થાય છે, જો એ બી સાંભળો, જુગલિયા એટલે ત્યાં કોઈ નાના છોકરાને પાડવાનું નહીં, કોઈ એ જાતની મહેનત બી કરવાની નહીં. જુગલિયા એટલે એક છોકરો ને એક છોકરી સાથે ઉત્પન્ન થાય, એને ભાઈ બહેન કહો કે હસબન્ડ વાઈફ કહો કે જે કહેવું એ કહો, એ જુગલિયા છે, એક સાથે આખું જીવન સાથે રહે. અને એમનું મૃત્યુ થવાનું હોય તો મૃત્યુ થવાની પહેલા જ બીજા બે જુગલિયા ઉત્પન્ન થાય અને આ લોકો મૃત્યુ પામે. એટલે જે પેરેન્ટ્સ હોય છોકરાઓનું મોડું જ ન જોઈએ ક્યારે, એની પહેલા જ મૃત્યુ પામે. અચ્છા પ્રશ્ન. દેખીએ, લોકોની જીવોની ઉંમર ત્યાં દરેકની સમાન હોતી નથી. આપણે જોયું ને કે ઉત્કૃષ્ટ ઉંમર 3 પલ્લેની છે, પણ જગતની ઉંમર એની 2 પલ્લેની છે પહેલા કાળમાં. તો 2 પલ્લેથી લઈને 3 પલ્લે સુધીના વેરિએશન જોવામાં આવે છે, પણ 2 પલ્લેથી ઓછા કોઈ ના હોતા નથી. ત્યાં અકાળ મૃત્યુ નથી. એટલે જેવી રીતના અહીંયા અકાળ મૃત્યુ છે ને, સમજો કે હું આયુષ્ય લઈને તો આવ્યો 100 વર્ષ, પણ બહાર નીકળો અને એક્સિડન્ટ થઈ ગયો તો કદલી ઘાત થાય છે અને ત્યાં આયુષ્ય પૂરું થઈ શકે છે. એવું ત્યાં નથી, જેટલું આયુષ્ય બાંધીને ગયા છે એટલું ભોગવે છે. ખ્યાલ આવે? તો ત્યાં એટલા લાંબા લાંબા આયુષ્ય ભોગવે જ છૂટકો, બીજો કોઈ ઈલાજ નથી. ત્યાં જીવોને જાતિ સ્મરણ થાય તો પુરુષાર્થ કરે કે જો જાતિ સ્મરણ થઈ શકે છે, ન થાય એવું નથી. હવે જેવી રીતના આદિનાથ ભગવાનના જીવનું ઉદાહરણ આવે છે કે ત્યાં 2 ચારણરતિધારી મુનિરાજ ગયા અને આદિનાથ ભગવાનના જીવ ભોગભૂમિમાં હતા અને એમનો ઉપદેશ સાંભળીને એમને સર્વપ્રથમ સમ્યક દર્શન ત્યાં ભોગભૂમિમાં થયું આદિનાથ ભગવાનના જીવને. તો જ્યાંથી સ્મરણ થયું એનાથી એમને ત્યાં સમ્યક દર્શન થયું. તો સમ્યક દર્શન ન થઈ શકે અથવા કોઈ મુનિરાજ આદિ વિહાર કરે જ નહીં એવું સાવ નિષેધ નથી, પણ જનરલી હોતા નથી. બસ એવું આવે છે. એમને કંટાળો ન આવે ત્યાં ભોગ ભોગ. અરે ભોગ ભોગવવાનો કોને કંટાળો? કોઈ મહેનત કરવાની અને કોઈ એફર્ટ્સ માર્યા વગર તમને શાંતિ આનંદ પુણ્યના ઉદય ભોગવે છે, બીજું કઈ. અરે એ તો વિલક્ષણ જ છે. જે મુનિરાજ આનંદ ભોગવે છે એ નામ આનંદ અને ઓલાને આનંદ કહેવાય છે, પણ 2 વસ્તુ જુદી છે. ઓલો તો નિર્વિકલ્પ સમાધિમાં પોતાના આત્મામાં લીન થઈને એક વિકલ્પ વગર એમને જે અંદરથી આત્મિક આનંદ શાંતિ ઉત્પન્ન થાય છે એ વસ્તુ જ જુદી. તમે ગમે તેટલું સંગીત વગાડો તો આત્મિક આંતિક આનંદ ક્યાંથી આવે? ન જ આવે. હા, ઓલો તો કંટાળી જવાય. અમુક વાર મ્યુઝિક સાંભળે પછી એનાથી કંટાળે, એટલે કોઈ કંઈક ફરવા જાય, ગપ્પા મારે, આમ તેમ. જેવી રીતે આપણે સમય વેડફી નાખીએ છીએ મનુષ્ય ભાવમાં, એવી રીતે લોકો વેડફી નાખે. શરીર ત્યાં સુધી અવધારી શરીર છે. શું કહો છો? ત્યાં કોઈ ધર્મની વ્યવસ્થા જ નથી, કોઈ જૈન મંદિર નથી, તો ભગવાનના દર્શન ક્યાંથી થાય? ના, જો વસ્તુ એવી છે, કેવું ઇન્ટરેસ્ટિંગ છે, પુણ્ય કરે એટલે ભોગ ભૂમિમાં જાય અને ત્યાં જઈને જો એ વિષયોમાં જ પડ્યો રહે તો પછી ઇવેન્ચ્યુઅલી પાપ કરે. પણ જો એવો નિયમ છે કે ભોગભૂમિના જે જીવ છે એ નિયમથી ત્યાંથી સ્વર્ગમાં જ જાય છે, કેમ કે એના કશાય મંદ હોય છે, કોઈ એકબીજા પ્રત્યે ઈર્ષ્યાદી હોતી નથી. ઇન જનરલ સામાન્ય પરિણામથી એ જીવ જીવે છે તો મંદ પુરુષાર્થથી, એમાં મેજોરિટી તો વિકલ્પ રહે, એટલે ત્યાં શું કહેવાય, ના, મેજોરિટી જીવો તો ભવનવાસી અંતર જ્યોતિષમાં જાય છે. જે કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય ને એ વૈમાનિકમાં જાય. તમે આદિનાથ ભગવાન નો ભાવ ની વાત કરો છો? હા, ઓકે. એમ આપનો પ્રશ્ન એમ છે કે આદિનાથ ભગવાન તો 3જા કાળમાં થઈ ગયા અને 3જો કાળ ભોગભૂમિ નો હતો, તો ત્યાં ધર્મ ન હોય તો કેવી રીતના વ્યવસ્થા બને? જો થોડું એને પણ કોન્ટેક્સ્ચ્યુઅલ વાત જોઈ લઈએ, આપણે સાંભળ્યું હશે ને કે ત્રીજા કાળના અંત નજીક અનેક નવી નવી ઘટનાઓ બને છે અને એ બધી નવી ઘટનાઓ સમજાવવા માટે 14 કુલકર ઉત્પન્ન થાય છે. જેવી રીતના કલ્પવૃક્ષ આદિ સુકાઈ જાય છે, સૂર્યચંદ્ર દેખાવા માંડે છે, ઓલા જે જુગલિયા પહેલા મૃત્યુ પામતા હતા હવે મૃત્યુ નથી પામતા ને પોતાના છોકરાઓને જુએ છે તો નવાઈ પામે છે કે આવું નાનકડું શું છે. પહેલા એ જાતની વ્યવસ્થા જ નહોતી, હવે આ બધી નવી નવી વ્યવસ્થાઓ બનવા લાગી. તો એને સમજાવવા માટે કુલકરો ઉત્પન્ન થાય છે. એ કુલકર એટલે એ સમયના જે વિશેષ બુદ્ધિશાળી રાજાઓ, જે સમાજના વડા, તો ત્યાં એ આવીને બધી આ વ્યવસ્થા એને સમજાવે છે લોકો. એટલે એ જાતનું કાળનું પરિણમન તો પહેલેથી થવા લાગે ત્રીજા કાળમાં જ, કેમકે 14 કુલકર ત્રીજા કાળના અંતમાં ઉત્પન્ન થાય છે. હવે તીર્થંકરનો જન્મ તો જનરલી ચોથા કાળમાં જ થાય, પણ આ એવો ગુંડા ઉસરણી કાળ છે કે આમાં અમુક એક્સેપ્શન બન્યા છે કે ત્રીજા કાળમાં જ આદિનાથ ભગવાનનો જન્મ થયો, નિર્વાણ પણ ત્રીજા કાળમાં થયું, એવું અમુક એક્સેપ્શન બન્યા છે. બાકી તો આમ જનરલી ભૂમિમાં એવા ધર્મની પ્રભાવના હોતી નથી. આ કાળમાં થઈ પણ એવો અંતના 3 વર્ષ બાકી હતા, એટલામાં જ એમની 3 ધર્મની પ્રભાવના થઈ. ચાલો આગળ વાંચ્યું થોડું. હવે જો વિદેહ ક્ષેત્રમાં આયુષ્ય, આપણે આપણે ઉપર ભોગભૂમિની વાત તો કરી, વિદેહ ક્ષેત્રમાં આયુષ્ય 31મું સૂત્ર. વિદેહેષુ સંખ્યેય કાલઃ, વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય અને દિવ્યંશનું આયુષ્ય સંખ્યાત વર્ષનું હોય છે. સંખ્યાત વર્ષ એટલે જેટલું અહીંયા ચોથા કાળમાં જીવોનું આયુષ્ય હોય છે એટલું ત્યાં હોય છે. એટલે મેક્સિમમ 1 કોટી પૂર્વ, 1 પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ, એટલે 84 લાખ મલ્ટીપ્લાઈડ બાય 84 લાખ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વ, અને એવા 1 કરોડ પૂર્વ એટલા વર્ષોનું આયુષ્ય ત્યાં મેક્સિમમ હોઈ શકે છે. થોડું મગજ લગાવી તો ચકડી ખાઈ જાય કે કેટલા લાંબા વર્ષો થઈ ગયા. 84 લાખ × 84 લાખ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વ, તો એને ગુણ્યા 1 કરોડ, એટલે ઇન શોર્ટ 1 કરોડ 1 કરોડ 1 કરોડ શોર્ટ આપસમાં ગુણા કરો એટલે લગભગ 10 to 20 યર્સ એટલા લાંબા આયુષ્ય ત્યાં વિદેહ ક્ષેત્રમાં. અને અહીંયા ચોથા કાળમાં હોય છે જીવન, ચોથા કાળની શરૂઆત. જો અહીંયા ભરત ઐરાવતમાં ચોથા કાળની શરૂઆતમાં આટલા લાંબા આયુષ્ય હોય છે, પણ વિદેહમાં હંમેશા આટલા લાંબા આયુષ્ય, કેમકે હંમેશા ચોથા કાળ જેવી, ચોથા કાળના શરૂઆત જેવી ત્યાં વ્યવસ્થા છે, ચોથા કાળના અંત જેવી નહીં. ખ્યાલ આવે ને? જો ટીકા, વિદેહ ક્ષેત્રમાં ઊંચાઈ 500 ધનુષ અને આયુષ્ય 1 કરોડ પૂર્વનું હોય છે. 32 ભરત ક્ષેત્રનો બીજી રીતે વિસ્તાર. જો હવે પાછું થોડુંક ટોપિક બદલાય છે, આપણે જોયું હતું કે આ જંબુદ્વીપમાં 7 ક્ષેત્ર છે, હવે 7 ક્ષેત્રમાં ભરત ક્ષેત્રની થિકનેસ કેવી રીતના કાઢવી એ આપણે જોયું હતું ને, કે એને એક્સ અઝ્યુમ કરો, પછી પર્વત એના કરતા બમણા છે એટલે 2x થાય, એના કરતા ઉપરનું ક્ષેત્ર ડબલ છે એટલે પછી 4x થાય, એનાથી 8x, પછી 16, એમ કરતા કરતા આપણે જોયું હતું તો ટોટલ 190x એડ થયા હતા. 190x ઇઝ ઇક્વલ ટુ 1 લાખ યોજન એવી રીતના આપણે કર્યું હતું, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1,90,000મો ભાગ. તો ભરત ક્ષેત્ર કેટલું હતું કે એક્સ હતું, તો ભરત ક્ષેત્ર કેટલું છે કે જંબુદ્વીપનો 190મો ભાગ છે. બરાબર જોઈએ છે અહીંયા કે છે 32મું સૂત્ર વાંચે. ભરતસ્ય વિષ્કંભો, વિષ્કંભો એટલે એની થિકનેસ. બરાબર ભરતસ્ય વિષ્કંભો જંબુદ્વીપસ્ય 90% ભાગ, શત એટલે 100, 90 મો ભાગ. અર્થ ભરત ક્ષેત્રનો વિસ્તાર જંબુદ્વીપના 190મા ભાગ જેટલો છે. એની ટીકા, જો આ જ વસ્તુ આગળ 24મા સૂત્રમાં પણ કીધેલી જ છે ઓલરેડી. આગળ ભાઈ 24મા સૂત્ર નિકાલના, 1 મિનિટ કે લીધું. જો ત્યાં શું કહ્યું છે, ભરત ક્ષેત્રનો વિસ્તાર 526 અને 1 યોજનના 19 ભાગમાંથી 6 ભાગ અધિક છે, એટલે 1,00,000/190 કરીએ તો 526 પૂર્ણ અંક અને 6/19 રેશિયો આવે છે. હવે એને જ બીજી રીતે કહો તો ચંપુદીપના 190મો ભાગ છે, 1 and 10 બરાબર, વાપસ નીકળીએ 32મું સૂત્ર. તો જો ટીકા 24માં સૂત્રમાં ભરત ક્ષેત્રનો વિસ્તાર બતાવ્યો છે તેમાં અને આમાં કાંઈ ફેર નથી, માત્ર કથનનો પ્રકાર જુદો છે. જો 1,00,190 હિસ્સા કરીએ તો દરેક હિસ્સાનું પ્રમાણ 526/19 નિયોજન થાય છે. જો સૂત્ર 9, સૂત્ર 9માં પણ આગળ એવી વસ્તુ કહી આવે, પ્રિન્ટિંગ એરર છે, 6/19 હોવું જોઈએ, બુકમાં 6/19 છે પાછું. હવે જો આગળ ભાતકી ખંડનું વર્ણન, જો જંબુદ્વીપ વચ્ચે છે, એના પછી લવણ સમુદ્ર છે, લવણ સમુદ્ર પછી ભાતકી ખંડ છે, પછી કાળો નદી સમુદ્ર, પછી પુષ્કર દ્વીપ, બરાબર. હવે જંબુદ્વીપ તો સર્ક્યુલર છે અને ભાતકી ખંડ કેવો છે કે જાણે સી શેપ હોય, બે સી શેપને એક સાથે જોડી દીધા હોય તો કેવું થાય, એટલે એક આખું કોન્સેન્ટ્રિક સર્કલ જેવું થાય. એ કોન્સેન્ટ્રિક સર્કલને ઉપર અને નીચે બેમાં કટ કરી નાખો તો તમને પૂર્વ ધાતકી અને પશ્ચિમ ધાતકી બે મળે છે ને, સી અને ઓપોઝિટ ઓફ સી, ખ્યાલ આવ્યો કે નહીં. તો જેવી જંબુદ્વીપની રચના છે એવી જ રચના પૂર્વ ધાતકીમાં પણ છે ને પશ્ચિમ ધાતકીમાં પણ છે. એટલે જંબુદ્વીપમાં એક સુમેરુ પર્વત છે તો ધાતકી ખંડમાં ટોટલ બે છે, એક પૂર્વમાં એક પશ્ચિમ. જંબુદ્વીપમાં એક ભરત એક એરાવત છે તો ધાતકી ખંડમાં એક ભરત અહીંયા એક એરાવત અહીંયા એક ભરત અહીંયા એક એરાવત ટોટલ બે ભરત બે એરાવત છે. જંબુદ્વીપમાં આપણે જોયું 32 વિદેય ક્ષેત્ર છે તો ધાતકી ખંડમાં ટોટલ 64 વિદેય છે, એક અહીંયા એક અહીંયા, એટલે બધું ડબલ ડબલ છે, ખ્યાલ આવે. જો વાંચીએ 33મું સૂત્ર, ધાતકી ખંડનું વર્ણન. દ્વિર ધાતકી ખંડે ધાતકી ખંડમાં ધાતકી ખંડ નામના બીજા દ્વીપમાં ક્ષેત્ર, કુલાચલ, મેરુ, નદી વગેરે બધા પદાર્થોની રચના જંબુદ્વીપથી બમણી બમણી છે. બમણી બમણી એટલે ક્વોન્ટિટીમાં ડબલ છે, સાઇઝની વાત નથી, ક્વોન્ટિટીમાં ડબલ ડબલ છે. જો અહીંયાનો ભરત ક્ષેત્ર જે 526 યોજન આપણે જોયું થિકનેસ, તો ત્યાંના ભરત ક્ષેત્રનું કેલ્ક્યુલેશન આખું જુદું છે અને એની સાઇઝ બી જુદી છે. એટલે સાઇઝમાં ડબલની વાત નથી પણ અહીંયા ક્વોન્ટિટીમાં ડબલ છે. બાકી એક વસ્તુ આપણે એમ પણ વિચાર કરીએ તો જંબુદ્વીપ 1,00,000 યોજનનો છે, એના પછી 2,00,000 યોજન લવણ સમુદ્ર છે અને પછી 4,00,000 યોજન ધાતકી ખંડ છે. એટલે સાઇઝ પ્રમાણે જોઈએ તો ધાતકી ખંડ જંબુદ્વીપ કરતાં 4 ગણો મોટો છે, પણ તો બી ભરત ક્ષેત્રનો 4નો મલ્ટિપલ નહીં આવે, કેમ કે અહીંયા ભરત ક્ષેત્ર ચંદ્રમા જેવો છે અને ત્યાં ભરત ક્ષેત્રની આખી વ્યવસ્થા જુદી છે. આમ કોન્સેન્ટ્રિક સર્કલ છે ને, તો નીચેના એરિયામાં જાણે રેક્ટેન્ગ્યુલર જેવો ભરત ક્ષેત્ર છે. એની વાત પછી કરશું, તારે શેપને એમાં હમણાં નથી જોવું, ખાલી સાઇઝ સેમ નથી, ક્વોન્ટિટીમાં બધું ડબલ છે, બરાબર. એટલું ખ્યાલમાં આવ્યો. જો ટીકા, ધાતકી ખંડ લવણ સમુદ્રને ઘેરે છે અર્થાત લવણ સમુદ્રને ફરતો છે, તેનો વિસ્તાર 4,00,000 યોજન છે. જો હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ધાતકી ખંડના ઉત્તર પૂર્વમાં આપણે જોયું હતું જંબુદ્વીપમાં જે વિદેય ક્ષેત્ર છે ને એમાં ઉત્તર કુરુ અને દેવકુરુ બે ભૂમિ હતી, તો ઉત્તર કુરુમાં એક વૃક્ષ છે જેનું નામ જંબુ વૃક્ષ છે, તો એ જંબુ વૃક્ષથી આખા દ્વીપનું નામ જંબુદ્વીપ પડ્યું. હવે એવી જ રીતે ધાતકી ખંડના ઉત્તર કુરુ એરિયામાં, જો ધાતકી ખંડ ત્યાં ઉત્તર કુરુ પ્રાંતમાં ધાતકી એટલે કે આંબળાના વૃક્ષો છે તેથી તેને ધાતકી ખંડ કહેવાય છે. એ ધાતકી ખંડના જે ઉત્તર કુરુ એરિયા છે ત્યાં ઘણા આંબળાના વૃક્ષ છે એટલે દ્વીપનું નામ જ ધાતકી ખંડ પડી ગયું, ખ્યાલ આવ્યો. આગળ હવે જો પુષ્કરાર્ધનું દ્વીપનું વર્ણન, જો પુષ્કર દ્વીપનું સમજીએ પહેલા, ધાતકી ખંડ પછી કાળો નદી સમુદ્ર છે એના પછી પુષ્કર દ્વીપ છે. હવે સિમિલર ટુ ધાતકી ખંડ જેવી રીતના ધાતકી ખંડ બે હાફમાં ડિવાઈડેડ છે એવી રીતના પુષ્કર દ્વીપ પણ બે હાફમાં ડિવાઈડેડ છે, તો એક આ સાઈડ પૂર્વ પુષ્કર એક પશ્ચિમ પુષ્કર, બરાબર. પણ એમાં પુષ્કર દ્વીપમાં હજી એક વિશેષતા છે, સમજો પુષ્કર દ્વીપની જે થિકનેસ છે તો એ થિકનેસની વચ્ચોવચ્ચ એક પર્વત છે જેનું નામ છે માનુષોત્તર પર્વત. એ પર્વત જેવી રીતના પુષ્કર દ્વીપ સી શેપ્ડ છે, તે પર્વત પણ જાણે અંદર કોન્સેન્ટ્રિક સર્કલ જેવો છે, ખ્યાલ આવે? એટલે પુષ્કર દ્વીપ ને આમ જોવા જઈએ તો દેર આર થ્રી બાઉન્ડ્રીઝ, ઇનર બાઉન્ડ્રી, માનુષોત્તર પર્વત અને આઉટર બાઉન્ડ્રી, બરાબર? તો જે ઇનર બાઉન્ડ્રી અને માનુષોત્તર પર્વતની વચ્ચેનો એરિયા એટલે ઇનર સાઇડ ઓફ પુષ્કર દ્વીપ, ધેટ ઇઝ કોલ્ડ પુષ્કર આર્ધ, પુષ્કરનો અડધો ભાગ, અને માનુષોત્તર પર્વતની આઉટર બાઉન્ડ્રી, ધેટ ઇઝ કોલ્ડ અનધર પુષ્કર આર્ધ, બરાબર? સેકન્ડ હાફ, ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ. તો જે મનુષ્ય લોક કહેવાય છે અથવા જે આપણે જંબુદ્વીપ જેવી રચના જોઈ એ બધું પુષ્કર દ્વીપના ઇનર હાફમાં છે, માનુષ્યોત્તર પર્વત અને પુષ્કર દ્વીપની ઇનર બાઉન્ડ્રીની વચ્ચે. એટલે આપણે દરેક જગ્યાએ તમને શબ્દ સાંભળ્યો તો પુષ્કર આર્ધ શબ્દ વાપર્યો છે, આખું પુષ્કર શબ્દ નથી વાપરતો. દ્વીપનું નામ છે પુષ્કર અને મનુષ્ય એરિયાનું નામ છે પુષ્કર આર્ધ, બરાબર? જો વાંચે પુષ્કર આર્ધ દ્વીપનું વર્ણન, પુષ્કર આર્ધે ચ, ઉપર જે ધાતકી ખંડમાં કીધું એવું જ પુષ્કરમાં પણ સમજવું. જો પુષ્કર આર્ધ દ્વીપમાં, એમાં પણ બધી રચના જંબુદ્વીપની સમાન બમણી બમણી છે, ફરીથી ક્વોન્ટિટી વાઇઝ ઇટ ઇઝ ડબલ ઓફ જંબુદ્વીપ. ટીકા, પુષ્કર દ્વીપનો વિસ્તાર 16 લાખ યોજન છે, જો જંબુદ્વીપ 1 લાખ, લવણ સમુદ્ર 2 લાખ, ધાતકી ખંડ 4 લાખ, કાળો નદી સમુદ્ર 8 લાખ, અને પછી પુષ્કર દ્વીપ ટોટલ 16 લાખ, વચ્ચે માનુષોત્તર પર્વત, એટલે અંદરનો 8 લાખ અને બહારનો 8 લાખ, બરાબર? તો જો 16 લાખ યોજન છે, તેની વચમાં ચૂડીના આકારે માનુષોત્તર પર્વત પડેલો છે, જેથી તે દ્વીપના 2 હિસ્સા થઈ જાય છે. પૂર્વાર્ધમાં બધી રચના ધાતકી ખંડ સમાન છે, પૂર્વાર્ધ એટલે અંદરનો ભાગ, એમાં બધી રચના ધાતકી ખંડ સમાન છે અને જંબુદ્વીપથી બમણી છે. આ દ્વીપનો, હવે આ દ્વીપમાં પણ જે ઉત્તર કુરુ પ્રાંતમાં એક પુષ્કર અર્થાત કમળ છે, તેથી આ દ્વીપનું નામ પુષ્કર દ્વીપ પડે છે, ખ્યાલ આવે? જો આ જે ધાતકી ખંડ છે અને પુષ્કર દ્વીપ છે, એના જે 2 સી શેપ્ડ એરિયા છે એને જોડતો ઉપર એક પર્વત છે અને નીચે એક પર્વત છે, એને પીશ્વાકાર પર્વત કહેવાય છે, એની વાત આપણે કરશું આગળ જઈને. પણ આ પર્વતને કારણે એ ધાતકીખંડ 2માં ડિવાઈડ થાય છે અથવા પુષ્કરદ્વીપ 2માં ડિવાઈડ થાય છે. પણ એક હાફ ઓફ પુષ્કર જોઈએ તો એની બધી રચના જેવી રીતના નીચે ભરત ક્ષેત્ર, આમ સી શેપમાં ઉપર જઈને ઉપર એરાવત ક્ષેત્ર, વચ્ચે નેરુ પર્વત અને એની આજુબાજુ વિદેહ ક્ષેત્ર, અહીંયા 3 કુલાચલ, અહીંયા 3 કુલાચલ, અને ટોટલ 7 એરિયા, આખી અરેન્જમેન્ટ બધી જંબુદ્વીપ જેવી જ છે. હવે બધાના સાઇઝ અને એમાં પર્વતોના રંગો અને એ બધું વસ્તુ જુદી છે, બરાબર? એની હમણાં આપણે ચર્ચા નહીં કરી. આટલું એક સાધારણ આપણે અઢી દ્વીપની ચર્ચા કરી, એ અઢી દ્વીપમાં ક્યાં શું છે એની વાત આપણે કરી. જો 35મું સૂત્ર છે, આપણને ટાઈમ પૂરો થઈ ગયો હમણાં નહીં વાંચે, પણ એ સૂત્ર એમ જ કહે છે કે આ માનુષોત્તર પર્વતની અંદરનો એરિયા એને મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે, અને એને અઢી દ્વીપ બી કહેવાય છે અથવા એને મનુષ્ય લોક કહેવાય છે. અને પર્વતનું નામ માનુષોત્તર એટલે જ પડ્યું કેમકે એની બહાર મનુષ્ય જઈ શકતા નથી. એની આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. ગુરુ કહે જીમાણી બહાર, એની બહાર બીજી સાઈડ પર બી બધી સુંદર રચનાઓ છે, એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ ટાઈમ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત રૂપ કારણ હૈ, इसके लिए जिन वाणी मां को वंदना शुक्रवार वंदना शुक्रवार. બોલો અનેકાંતમય દ્વાદશાંગી જીનવાણી માતાનો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સર્વ મુનિરાજોનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમવતી ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.